أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. محترم سامعین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اللہ سبحانہ و تعالیٰ نا وکھاڑ چھ، حمد و ستائش چھ، شکر چھ اے معبود برحق نو کہ جینے اپنے ایوا گھرانہ ماں پیدا کریا چھے کہ جہاں فاطمہ زہرا سلام اللہ علیہا نو نام انے ایمنو ذکر پہلے تھی ج موجود ہتو. ایوا گھروں ماں اپنے پیدا تھیا چھے اسیسو کہ جہاں ولایت علی علیہ السلام ખરેખર અહલે બૈત અલહમ સલામની મોહબ્બત આપણે નસીબ થઈ છે. આપણે આ મોહબ્બત પર ખલ્ક કરવામાં આવ્યા છે એનું આપણે શુક્ર અદા કરીએ છીએ. શુક્ર છે એ માબુદે બરહકનું જેણે કુરાન મજીદ જેવી અસીમ શાન કિતાબ આપણા માટે નાઝિલ કરી કે આપણે એમાંથી હિદાયત હાસિલ કરીએ. આવો હિદાયત તરફ આગળ વધીએ. કુરાન મજીદના સૂરે હુજરાતની તફસીરમાં આજે આપણે સાંભળશું કે ગીબત એ એવો ગુનાહ છે કે ગીબતની ચર્ચા ખરેખર જે છે એ ફક્ત ને ફક્ત સૂરે હુજરાતમાં નહીં અને આ જ આયતોમાં નથી કરવામાં આવી, બલકે બીજી પણ આયત જેમ કે સૂરે હોમઝા, બિસ્મિલ્લાહ રહમાન રહીમ વયલુલ્લે કુલ્લે હોમઝા તિલ્લો મઝા, બીજાના એબો બયાન કરનાર અને બેહુદા વાતો કરનાર માટે તબાહી છે. તો આ સૂરે હોમઝાની આયત નંબર એકમાં પણ આનું વર્ણન છે. અને પછી આપણે જોઈએ કે અલ્લાહ પસંદ નથી કરતું કે લોકોની બુરાઈઓ જે છે એ જાહેર થઈ જાય, કેમ કે સૂરે નિસામાં પણ અલ્લાહ જે છે એ આ જ ફરમાવે છે કે બુરાઈઓને ઇન્સાન બીજાને જાહેર ન કરે. આ ખરેખર બંને આયતો પરથી ખબર પડે છે કે ગીબત કરવાનું જે છે એ હરામ તો છે જ, તે આ હરામ હોવાનું જે છે એના નુકસાન ઘણા બધા જે છે એ આપણને રિવાયતોમાં મળે છે. દુનિયા અને આખરતમાં ઘણા બધા નુકસાન છે અઝીઝો. પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકીર અલી સલામથી એક ખરેખર ઇબ્રતનાક રિવાયત તરફ આગળ વધીએ. બની ઇસરાઈલમાં એક આબિદ અને ઝાહિદ ઇન્સાન છે. એવો આબિદ અને ઝાહિદ ઇન્સાન હતો કે સિવાય બે કોળિયા કોઈ દિવસ વધારે ખાતો ન હતો. કેમ બે કોળિયા ખાતો હતો? તો કે હરામ લુકમો ક્યાંક એના પેટમાં ન ચાલ્યો જાય એની બહુ જ તાકીદ કરતો હતો. એટલે બે કોળિયાથી વધારે ક્યારે પણ એને ખાવાનું ખાધું નથી કે એના જિસ્મમાં એના શરીરમાં હરામ કોળીઓનો વેવ જાય. આખી રાત ઇબાદતમાં મસરૂફ રહે છે અને મુસલસિલ મુતવાતે રોઝા રાખે છે. એક પછી એક રોઝા રાખે છે, રાત્રે ઇબાદત કરે છે. બસ મુક્તસર જિંદગી એની. એક વખત એવું થયું કે એક દોસ્ત એને મળવા આવ્યો. બંને જણા બેઠા અને અમુક વાર સુધી વાતચીત કરી. હવે એમાં એવું થયું કે આ દોસ્ત સાથે વાતચીત કરતાં કરતાં થોડીક જ વાર પછી આ બની ઇસરાઈલના આબિદનો ઇંતકાલ થઈ ગયો. આખી જિંદગી આ ઇન્સાને કોઈ દિવસ ગુનાહ નથી કર્યા, રાતે ઇબાદત કરતો હતો, દિવસે રોઝા રાખતો હતો. તો જ્યારે કબ્રમાં એ પહોંચી ગયો, એને કબ્રમાં સુરાવવામાં આવ્યો, તો એ તો ઇંતજાર કરી રહ્યો છે, વાટ જોઈ રહ્યો છે કે મારા નેક અમલ ઘણા બધા છે. તો એણે જોયું કે એની નમાઝ આવી રહી છે. કબ્રમાં ખૂબ રોશની થઈ ગઈ, અંજવાળું થઈ ગયું. અને પછી રોઝા આવી રહ્યા છે, ફરી રોશની થઈ, ફરી એના કબ્રમાં સિલ્લે રહેમ આવ્યું, તો ખુશખુશાલ છે. ફરી સદકા, એ સદકો જે છે એ જ્યારે આવે છે કબ્રમાં તો ખૂબ અજવાળું રોશની થઈ જાય છે. હવે આ નમાઝ, રોઝા, સદકા, સિલ્લે રહેમ આ બધું જ્યારે નેકીઓ કબ્રમાં એની રોશની લઈને આવી રહી છે, અચાનક એ શું જોવે છે? એક કાળો હવશી ઇન્સાન જેના હાથમાં કુલ્હાડી છે. અને એ કુલ્હાડી લઈને કબ્રમાં દાખિલ થયો. એને પોતાની કુલ્હાડીથી નમાઝ પરવાર કર્યું, રોઝા પરવાર કર્યું, સિલ રહેમ સદકાત બધી નેકીઓ પર એવો વાર કરવા માંડ્યો કે જ્યાં જ્યાંથી નમાઝ રોઝા સિલ રહેમ સદકાત આ બધું આવી રહ્યું હતું નેકીઓ, એને કુલ્હાડીનો એક વાર મારીને આ બધી નેકીઓને ખત્મ કરી દીધી. હવે જ્યારે નેકીઓ જ ખત્મ થઈ ગઈ તો એની કબ્રમાં અંધારું તારીખી એટલું ઘોર અંધારું વધતું ગયું કે કબ્રમાં અંધારા સિવાય કાંઈ નહોતું. હવે એ હબશી જે છે એ કુલ્હાડી લઈને આબિદના છાતી પર બેસી જાય છે, કહેવા લાગે છે કે હવે હું છું, તું છો અને કયામત તક જે છે એ અઝાબ છે અને મને હુકમ છે કે હું તારા પર અઝાબ કરું. આબિદ જે છે એ કહે છે કે મેં તો આખી જિંદગી ગુનાહ જ નથી કર્યા, તો પછી તમે આવ્યા ક્યાંથી? ત્યારે હબશી કહે છે, યાદ કરો મરવાના અમુક ક્ષણો પહેલાં તમારો એક દોસ્ત આવ્યો હતો અને તમે જે છે એ જ્યારે દોસ્ત આવે છે તો ત્રીજા દોસ્તની ગીબત કરી હતી અને જેવી તમે ગીબત કરી એવું તરત જ તમને મોત આવી ગઈ, ન તો જેવી ગીબત કરી તરત જ મોત આવી ગઈ, ન તો તોબા કરવાનો મોકો મળ્યો, ન તે હુકુકુન્નાસ જે છે જે પામાલ થયું હતું એના માટે તે કાંઈ ન તો એની પાસે માફી માંગી શક્યો, ન હુકુકુન્નાસ જે છે એ પામાલ થઈ ગયો તો એની કાંઈ ઇસ્તિગફાર કાંઈ પણ ન કરી શક્યો, સીધી મોત આવી ગઈ હતી. એટલે હબશી હવે કહે છે કે તમે તો જે ગીબત કરી હતી અને તમારી તરત જ મોત આવી ગઈ તમારી, એટલે મને તાકાત મળી ગઈ છે, હવે કયામત સુધી મને હુકમ છે કે હું આ કબ્રમાં અઝાબ કરું. તો આ રિવાયત આપણને બતાવે છે કે ગીબતને જેટલું આપણે મામૂલી ગુનાહ સમજી અને બહુ આસાનીથી અને બહુ જ તરત જ એવી રીતે કરી લેતા હોય છે કે જાણે આપણે કાંઈ ગીબત કરી જ ના હોય, આપણેને ગીબત પણ નથી સમજતા હોતા, આપણેને ગુનાહ પણ નથી સમજતા હોતા, પણ આ ગીબત જે છે અગર આપણી સાથે કબ્રમાં આવી જાય તો પછી બધી નેકીઓ ખત્મ થઈ જાય છે ને ઇન્સાનને અઝાબ મળે છે. રિવાયતોમાં મળે છે કે બે તૃતીયાંશ અઝાબ ઇન્સાનને જે કબ્રમાં આવશે એ એક ગીબત થકી જ આવશે. એટલે બહુ જરૂરી છે કે ઇન્સાન ગીબતથી બચે. ગીબતના અખલાકી અને સામાજિક એની નુકસાન અને અસરો પણ છે અને આખિરતની અસરો પણ છે. હુજ્જતુલ ઇસ્લામ આકા મોહસિન કરાતી આ સુરે હુજરાતની તફસીરની જે કિતાબ છે એમાં લખે છે કે અખલાકી અને સામાજિક જે અસરો છે એમાંથી પહેલું એ છે કે લોકોના દિલોમાં કીનો અને નફરત પેદા થાય છે, એકબીજા પરથી ભરોસો ઉઠી જાય છે, ઝઘડા અને ફસાદ ફેલાય છે અને સમાજને મદદરૂપ બનતા નેક અને સારા માણસોને લોકો તરછોડી દે છે. બીજી અસર ગુનાહ કરવાની હિંમતમાં વધારો થાય છે, કારણ કે ઇન્સાનને ખબર પડે છે કે લોકોને તેના એબોની ખબર પડી ગઈ છે, લોકો તેના ખરાબ કામો વિશે જાણે છે અને સમાજમાં તેની ઇજ્જત અને આબરૂ ચાલી ગઈ છે, તો તે વધારે ગુનાહ કરવાનું શરૂ કરી દે છે અને તોબા કરવાનું કે ગુનાહ છોડી દેવાનો ઈરાદો ખત્મ થઈ જાય છે. ત્રીજું, લોકોને એબ જાહેર કરવાથી સમાજનો માહોલ દિવસે ને દિવસે વધારે ખરાબ થતો જાય છે અને બીજા લોકોને પણ ગુનાહ કરવાની હિંમત વધી જાય છે. ચોથું, બદલો લેવાની ભાવના જાગે છે, કારણ કે જેની ગીબત કરવામાં આવી હોય છે તેને જ્યારે ખબર પડે છે કે ફલા માણસે તેની ગીબત કરી અને તેની ઇજ્જતને ખરાબ કરી નાખી છે તો તે પણ તેની ગીબત કરનારની સાથે બદલો લેવાનું વિચારે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો આજે આપણે બીજા લોકોની ગીબત કરશું તો કાલે લોકો પણ આપણી ગીબત કરવાની હિંમત કરશે. માસૂમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ગીબત ન કરવામાં આવે, ગીબત ન કરો નહીતર તારી પણ ગીબત કરવામાં આવશે. જે માણસ પોતાના ભાઈ માટે ખાધું ખોદે છે તે પોતે જ તે ખાડામાં પડી જાય છે. ગુજરાતીમાં પણ કહેવત છે ને કે ભાઈ ખાડું ખોદે અને બહેન ડૂબી મરે. હવે આપણે જોઈએ આખેરતની અસરો, તો આ ગીબત જે ઇન્સાન કરે છે એની આખેરત પર શું અસર પડે છે? પહેલું, ગીબત કરવાથી નેકીઓ અને સારા અમલ નાબૂદ થઈ જાય છે. જેમ કે આપણે હમણાં જ કિસ્સામાં સાંભળ્યું કે બની ઇસરાઈલનો આબિદ જે પ્રકારની ઈબાદત કરતો હતો, આખી રાત ઈબાદત અને દિવસે રોઝા. આપણે તો આવી માહે રમઝાનમાં એક મહિનો માંડ માંડ ઈબાદત કરતા હોય છે, એટલી બધી ઈબાદત તો આખી જિંદગી આપણે કરી શકતા નથી હોતા. આબિદ બે કોળિયા જ ખાવાનું ખાતો હતો કે ક્યાંક હરામનું લુકમું પેટમાં ન ચાલ્યું છે, પણ એક ગીબત જે મરવા પહેલાં કરી એના કારણે બધા નેક અમલ નાબૂદ થઈ ગયા અને કબ્રમાં અઝાબ આવી ગયું. બીજું એ કે ગીબત આપણી ઈબાદતોને કબૂલ થવાથી પણ રોકી દે છે. ત્રીજું, ગીબત ઇન્સાનને અલ્લાહની દોસ્તોમાંથી બહાર કાઢી બીજાઓના હવાલે કરી દે છે, એની આખરત બરબાદ થઈ જાય છે. હવે આકા મોહસિન કરાતી ગીબતના અમુક કારણો લખે છે. એની તફસીરમાં લખે છે કે ગીબત આપણે કરીએ છીએ તો ગીબતના કારણો શું છે તે અગર આપણને ખબર પડી જાય તો આપણે એની પર થોડું કંટ્રોલ લઈ શકીએ. પહેલું, અમુક વખતે ગીબત કરવાનું કારણ ગુસ્સો હોય છે. અમુક આસમાની કિતાબોમાં બયાન કરવામાં આવ્યું છે કે અલ્લાહ સુબાનુ તાલા ફરમાવે છે કે જો ગુસ્સાના ટાઈમે મને યાદ કરશો અને ગુસ્સો પી જશો તો હું પણ મારા ગુસ્સાના ટાઈમે તમને યાદ કરીશ અને તારા પર ગુસ્સો નહીં કરું. બીજું, અમુક વખતે દોસ્તોની વાતમાં સાથ આપવા માટે પણ ગીબત કરવામાં આવે. જ્યારે તે જુએ કે તેના બીજા દોસ્તો કોઈની બુરાઈ કરી રહ્યો છે તો પછી તે પણ તેમની વાતોમાં સાથ આપવા માટે તેની ગીબત કરે છે. પરંતુ એ વાત ગાફિલ છે, એ વાતથી ગાફિલ છે કે દોસ્તોની મોહબ્બત હાસિલ કરવાની લાલચના આશામાં ગીબત કરીને અલ્લાહનો ચોખ્ખો અને યકીન વડો ગુસ્સો ખરીદી રહ્યો છે. અલ્લાહની ખુશીના બદલે લોકોની ખુશીને મહત્ત્વ આપવું આ તો સૌથી મોટું નુકસાન છે. ત્રીજું, અમુક વખતે ગીબત કરવાનો મકસદ પોતાની જાતને મહાન બતાવવાનો હોય છે, એટલે કે બીજાને ખરાબ જાહેર કરે જેથી પોતે સારો દેખાય. બેશક આવો માણસ પણ લોકોના દિલોમાં મોહબ્બત હાસિલ કરવાની આશામાં અલ્લાહનો ગુસ્સો ખરીદી રહ્યો છે. આ પણ ઘણા નુકસાનવાળો સોદો છે. ચોથું, અમુક વખતે ગીબત કરવાનું કારણ કોઈની મજાક ઉડાવવાનું હોય છે, પરંતુ તે આ વાતથી ગાફિલ છે કે જેની ગીબત કરી રહ્યો છે તેને અમુક માણસોની સામે જલીલ કરે છે, તેનું અપમાન કરે છે. પરંતુ કયામતના દિવસે અલ્લાહ તાલા તમામ ઉમ્મતની સામે તેને જલીલ અને રુસ્વા કરશે. પાંચમું, અમુક વખતે નવાઈનો ઇઝહાર કરવા માટે ગીબત કરવામાં આવે છે. જેમ કે તે આ રીતે કહે છે કે મને નવાઈ લાગે છે તેની પાસે આટલું ઇલ્મ હોવા છતાં શા માટે તેણે આવું કામ કર્યું, જ્યારે કે તેણે પોતાને એ વાતની નવાઈ લાગવી જોઈએ કે આ રીતે કહીને તેણે તમામ પોતાની ઈબાદતોને થોડી જ વારમાં નાબૂદ અને બરબાદ કરી નાખી છે. એની પછી છઠ્ઠું, કોઈ વખત ગીબત કરવાનું કારણ હસદ પણ હોય છે. અગર ઇન્સાન કોઈથી હસદ કરતું હોય છે તો પછી એની ગીબત કરવા માંડે છે. સાતમું, અમુક ટાઈમ પાસ કરવા માટે મજા આવે એ માટે લોકો ગીબત કરતા હોય છે. આઠમું, ક્યારેક પોતાની જાતને તે એપથી પાક બતાવવા માટે બીજાને ગરદન પર તે એપ નાખી દે છે અને ગીબત કરી લે છે. નવમું, અમુક વખતે બીજાની સાથે લાગણી અને મોહબ્બત બતાવવા માટે ઇન્સાન ગીબત કરે છે અને કહે છે કે મને ફલાણાની હાલત જોઈને ઘણો જ અફસોસ થાય, બિચારો કેવો મુસીબતમાં ફસાઈ ગયો છે. અથવા આ પ્રમાણે કહે કે ફલાણાની છોકરીનો પતિ ડ્રગ્સ પીવે છે, મોડી રાતે ઘરે આવે છે, તેને મારે છે. આ રીતે છોકરી સાથે લાગણી બતાવીને તે છોકરીની ફેમિલીની ઇજ્જતને બરબાદ કરે છે. જો કે આ સિવાયના બીજા ઘણા બધા કારણો ગીબત કરવાનું સબબ બનતા હોય છે, પરંતુ આકા મોહસિન કરાતી એટલા કારણો લખી અને એલર્ટ કરે છે કે આપણે જે છે એ ગીબતના ગુનાથી સજાગ રહેવું જોઈએ. હવે આકા મોહસિન કરાતી ગીબતના પ્રકાર પણ લખે છે કે ગીબત અમુક વખતે જબાનથી, ક્યારેક ઇશારાથી, ક્યારેક લખીને, ક્યારેક ફોટાથી, ક્યારેક તેના ચહેરા હાવભાવ કે કાર્ટૂન બનાવીને, તેના ચાળા પડીને કે ક્યારેક ચૂપ રહીને પણ કરવામાં આવે છે. દાખલા તરીકે આ પ્રમાણે કહે કે જવા દે ને યાર, મારાથી બોલાઈ જશે તો ખોટી ગીબત થઈ જશે. પેલો માણસ એની તો વાત જ ન કર, અફસોસ કે દીન મને બોલવાથી રોકે છે. પણ હવે આવા શબ્દો કહીને લોકો જે છે તેને પોતે સમજાવે છે કે ફલા માણસમાં ઘણા ઐબ છે, અથવા આમ કહીને અલ્હમ્દુલિલ્લાહ આપણે તો કોઈ મુસીબતમાં ફસાયેલા નથી. આ રીતે બીજાને જણાવે છે કે ફલાણો માણસ મુશ્કેલીમાં ગિરફ્તાર છે, એટલે કે પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી તેની મુશ્કેલીઓની વિશે બીજાની ખબર આપે છે. અમુક વખતે કોઈ ઐબને પોતાની તરફ નિસ્બત આપીને કહે છે કે ફલા માણસમાં તો આ ઐબ છે. દાખલા તરીકે કોઈ માણસ ખરાબ ગુનાહ કરે છે તો બીજાની સામે એમ કહે કે આ ઇન્સાન તો ઘણો જ કમઝોર છે, આપણા બધાની પાસે સબ્ર જે છે એ ઓછું છે, આપણા નફ્સની ઈચ્છાઓ પણ આપણે કંટ્રોલ નથી કરી શકતા. આમ કહીને પહેલાં ગુનાહ કરનાર માણસ તરફ ઇશારો કરે છે, તેના નફ્સની ઈચ્છાઓ પણ કંટ્રોલ નથી કરતું, આ પણ ગુનાહ છે. અમુક વખતે ગીબત સાંભળ્યા પછી કહે છે સુભાન અલ્લાહ, અલ્લાહુ અકબર, આ તો નવી વાત જાણવા મળી, અને આ રીતે કહીને બોલનારની ગીબત ચાલુ રાખવા માટે હજી વધારે બીજાના એપ બયાન કરવા માટે પ્રોત્સાહન આપે છે. અમુક વખતે જબાનથી કહે છે ગીબત ન કરો, પરંતુ દિલથી ગીબત સાંભળવાનું પસંદ કરે છે, તો આ તો નિફાક અને મુનાફિક જ છે. એક વખત ઇબ્રાહીમ બિન અદમ એક ખાવાની દાવત ઉપર ગયા હતા. ત્યાં એક માણસનો ઇંતજાર થઈ રહ્યો હતો. કોઈએ કહ્યું કે કેમ જમવાનું જે છે એ શરૂ નથી થયું, સુફરો નથી લગાડવામાં આવ્યો. તો કોઈએ કહ્યું કે તે માણસ છે ને હજી નથી આવ્યો, એનો ઇંતજાર થઈ રહ્યો છે. તો બસ મજાકમાં જ એણે કહી દીધું કે અરે તે તો ખૂબ જાડો છે ને, એટલે એને આવવામાં મોડું થઈ ગયું છે. ઇબ્રાહીમ બિન અદમ પોતાની જગ્યાથી ઊભા થઈ જાય છે, રોતા રોતા ઘરે આવે છે કે બસ એણે આ ગીબત સાંભળી લીધી, કેમ કે જે એણે ઇશારોથી કીધું કે ઓલો માણસ તો જાડો છે અને આવવામાં વાર લાગશે, એટલે ઇબ્રાહીમ બિન અદમ જે છે એને ગીબત સાંભળવી પડી. એના માટે એણે 40 દિવસ મુસલસલ રોઝા રાખ્યા અને પોતાના પેટને કહ્યું કે તારા કારણે મને આજ ગીબત સાંભળવી પડી, તો હું તને નફ્સને મજા ચખાવીશ. આ રીતે લોકો નફ્સની જે છે એ ઇસ્લાહ પણ કરતા હોય છે. આવું આપણે દુઆ કરીએ અહલે બૈત અલૈહિમ સલામના વાસ્તાથી કે આપણને ગીબત જેવા અઝીમ ગુનાહોથી બચાવે, ખુદા ઇમામના સહૂરમાં તાજીલ ફરમાવે, સામેની હાજતોને પૂરી ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.